सिर भर जाओ उचित असमोरा, उचित की अनुचित किए विचारू, धर्म जाय अरुपातक भारू। માણસ એના જીવનમાં વિવેક ચૂકે છે ઉચિત અનુચિતનો, સારા નરસાનો, ત્યારે એ એક માર્ગ ભૂલતો હોય છે અને એનું પરિણામ દુઃખી થતો હોય છે। ભરતજી અહીંયા આગળ એક સેવક તરીકે રાજ પરિવારની અંદર મારો વિવેક ઉચિત અનુચિત શું હોય શકે એનો સ્વયં નિર્ણય લે છે। જ્યારે માણસને પોતાની જાત માટે પોતે જ નિર્ણય લેવાનો હોય ત્યારે બહુ અઘરો પડે, ભલે નાનો સરખો હોય પણ ઘૂંચ્યા કરે માણસ। પણ બીજી કોઈક વ્યક્તિ આવે અને એને કંઈક નિર્ણય આપે, એક માર્ગ બતાવે કે આ હોઈ શકે તો વધારે સારું, ત્યારે એને ખૂબ સંતોષ થાય। ભરતજીના પોતાના મનનો નિર્ણય છે કે ભગવાન ચાલીને ગયા છે માટે મારે પગે ચાલવું જોઈએ। સેવકો મંત્રીઓ અને સ્વજનો કહી રહ્યા છે કે વાહન ઉપર બેસીને ચાલો, નિર્ણય કયો લેવો? આવે સમયે ઉચિત અનુચિતનો વિવેક માણસનામાં પોતાનામાં અંદર સૂઝ પ્રમાણે આવે, એની કોઠાસૂઝ કેટલી છે? સમયોચિત વ્યવહારિક નિર્ણય લેવો એનું નામ છે ઉચિત, યોગ્ય જેને કહેવાય। તો ભરતજી પણ એ જ વસ્તુ કહી રહ્યા છે કે મારે શું કરવું અને શું ન કરવું। સિર ભર જાઉં ઉચિત અસમ, તમે બધાએ તો મને બહુ સારી સલાહ આપી, શિખામણ પણ આપી, વિનંતી પણ કરી, દરેક નાના મોટા સમવયસ્ક પ્રમાણે। પણ મારે મારો વિવેક કયો? તો ભરતજી કહે છે કે મારો તો એ જ વિવેક નિર્ણય અને વ્યવહાર એ હોવો જોઈએ, સ્થિર ભરે જાઓ, મારું માથું જમીન ઉપર હોય કે જ્યાં પ્રભુના ચરણ નો સ્પર્શ થયો છે, જે ધરતીને એ પ્રભુના એક એક ચરણના ચિહ્ન ઉપર મારું માથું સ્પર્શ કરતું જાય અને હું ચાલુ, અને એ રીતે મારા મન અને મસ્તિષ્કની અંદર ભગવાનને વસાવી લઉં, ભરી લઉં, રાખી લઉં, સિર ભર જાઉં અને એ રીતે ચાલુ ઉચિત અસ, આ મારું ઔચિત્ય કહેવાય, આ મારો સાચો વ્યવહાર। ઘણીવાર માણસ વિવેક ચૂકે ને ત્યારે ઉચિત અનુચિતનું ભાન રહેતું નથી, ક્યારે શું કરી બેસે છે, કયા સમયે કેવો વ્યવહાર, શું બોલી નાખે છે ખબર નથી હોતી। અહીંયા તો ભગવાનના ભક્ત છે, એમની પાસે ભક્તિ છે, વિનય છે, વિવેક છે, એટલે પોતે નિર્ણય નથી લઈ શકતા, એટલે શું કહ્યું ભાઈ શું કરવું ભાઈ? સેવા ધર્મો પરમ ગહનો યોગીનામ અપ્યગમ્યમ, સેવક ધર્મ કઠિન જગ જાના, સબતે સેવક ધર્મ કઠોરા। બહુ જ વિચિત્ર છે, સેવા ધર્મ માં સહેજ પણ સ્વાર્થની ગંધ ન રહેવી જોઈએ, સહેજ આમથી પણ જો ગંધ રહે ને તો એ સેવા કલંકિત થાય। માણસ ગમે એટલો સજ્જન હોય પણ એક કાળો દાગ હોય ને તે તરત દેખાય કે આ તો આ માણસ તો આવો છે, એમ સેવાની અંદર પણ તે જ પણ સ્વાર્થની ગંધ કે જવા દો ને, કરે છે બધું પણ જાણીએ છે હવે ને. તો આમ સેવક ધર્મ કઠોર કહી દીધું, એવો કઠણ છે. બધું જ થઈ શકે પણ આટલું કરવું બહુ જ મુશ્કેલ. કેવી રીતે એનો નિર્ણય લેવો? હું તો સેવક છું, નિર્ણય લેવાનો મારો અધિકાર જ ક્યાં છે? એટલે નિર્ણય તો મારા સીતારામજી જે આપશે એ મારો વ્યાજબી નિર્ણય. અત્યારે તો મનાવવા માટે જઈ રહ્યા છે ચિત્રકૂટ તરફ, હજુ તો શ્રીગોરપુરની અંદર જ છે. અને નિર્ણય લેવા માટે હું ભગવાનને પાછા બોલાવીશ અને અયોધ્યાનું રાજ્ય પ્રભુને સોંપી દઈશ. નિર્ણય લેવાનો હક અત્યારે કોનો છે? રાજા તરીકે ભરત છે. માએ વચન માંગ્યું છે અને પિતાએ વચન આપ્યું છે. એટલે ભરતજી નિર્ણય લઈને જઈ રહ્યા છે એક શાસક તરીકે, કે પ્રભુને મનાવી પાછા લાવી અને સોંપી દઈશ. પણ ત્યાં ગયા પછીથી પોતાનો નિર્ણય સહેજે ચાલતો નથી. ત્યાં તો પ્રભુને આધીન સેવક છે, ભગવાનને આધીન. એટલે ભગવાન જે નિર્ણય આપે એ જ નિર્ણય કરવાનો છે. ઉચિત કે અનુચિત કે એ બિચારું, ધર્મ જાય અરુ પાતક ભારું. ધર્મનો ધ્વંસ થાય, નાશ પામે, ધર્મની મર્યાદા તૂટે છે અને પાપ લાગે છે, અપરાધ થઈ રહ્યો છે. એટલે ઉચિત અનુચિત શું છે એનો નિર્ણય કરવા માટે હું સેવક તરીકે બહુ નાનો છું. તબ તે સેવક ધર્મ કટ. આ નિર્ણય હું નથી લઈ શકતો. કઈ બાબતમાં છે? ચાલીને જવું પ્રભુને મનાવવા ચિત્રકૂટ સુધી, કે કોઈક વાહન ઉપર બેસવું? બસ આટલો નાનો સરખું, બહુ મોટો પણ ઘૂંચ બહુ મોટી છે. નિર્ણય નાનો છે, ઘૂંચ મોટી છે. કારણ કે એક સેવક તરીકે મારો સેવક તરીકેનો ધર્મ કયો હોવો જોઈએ? કે મારા સ્વામીની સેવામાં અને મારા સ્વામી જે છે એના કરતા હું સદ નીચે હોઈ શકું એની ઉપર. અને તમે જુઓ, ભગવાન 14 વર્ષ વનવાસમાં રહ્યા છે ને, તો સેવક તરીકે ભરતજીએ નંદીગ્રામમાં નિર્ણય લીધો, મહી ખની સાથરી સુહાઈ. મહી ખની એટલે ખાડો ખોદીને, જમીન ખોદીને એની ઉપર એક સરસ દર્ભનું આસન પાથ્યું. ભગવાન ધરતી પર બેસતા હોય તો મારે તો ધરતીની અંદર છે. આમ સેવક ધર્મ સેવક તરીકે સહેજ પણ ઊંચું બેસાય નહીં. મારા ભગવાન જ ઊંચા આસને હોઈ શકે, સેવક તરીકે તો મારે નીચે બેસવાનું. તો આમ સેવક ધર્મને, સેવાના ધર્મને ની અંદર માણસ પોતે કદાચ કંઈક કરવા જાય ને, સ્વાર્થ એનો નથી. એની અંદર માત્ર ત્યાગ, માત્ર સમર્પણ, મારે આપવું છે, આપવું જ છે, કશું જોઈતું જ નથી. ભગવાનના ભક્ત તરીકે જયારે વંદન કરીએ, સ્તુતિ કરીએ, ત્યારે એની અંદર પણ કે પ્રભુ મને આટલું આપજો, એ પણ એક સ્વાર્થની ઓછામાં ઓછી ધન. કઈ ન માગો અકિંચનતાથી પણ, બસ એનામાં સમર્પિત થયા પછી તારી મરજી હોય એમાં, એમ કે ઈશ્વર રાખે એમ રહીએ બસ. એમાં કોઈ પોતાની જાતની કોઈ ઈચ્છા ચાલે જ નહીં. એટલે ભરતજીએ આટલા બધા ગૂંચવાડાની અંદર પોતે નિર્ણય લીધો નથી, માત્ર એટલું જ કહ્યું કે શું કરવું અને શું ન કરવું એ સેવક તરીકે હું એનો નિર્ણય લઈ શકતો નથી. તબ તે સેવક ધર્મ કઠણ. સેવક ધર્મ બહુ કઠણ, બહુ. ભલે સેવક તરીકે બહુ નાનો પગાર અપાતો હોય, હનુમાનજી જુઓ સેવા વેચાઈ તો લક્ષ્મણજી એક ચરણ લીધો, એક ચરણ સીતાજી લીધો. કોઈ મારે શું કરવાનું? જયારે બગાસો આવે ત્યારે ચપટી વગાડવાની. રાત્રિ થઈ, લક્ષ્મણજી પોતાના સ્થાનમાં ગયા. ભગવાનનો શયનનો સમય થયો. હનુમાનજી જાય ક્યાં? તો રાજમહેલની ઉપર જઈને બેસી ગયા. સેવામાં સેવા મળી છે, જયારે પ્રભુને બગાસો આવે ત્યારે ચપટી વગાડવાની. ક્યારે બગાસો આવશે મને શી ખબર પડે? એમ તો ચપટી વગાડવાની શરૂ કરી દીધી. ભગવાનને બગાસા ઉપર બગાસા બગાસા ઉપર બગાસા. હવે સેવક ધર્મ છે. પછી આ કેમ થયું? સાથી તક ભગવાન કહ્યું, હનુમાનજીને બોલાવો, એમણે ચપટીઓ બંધ કરી ત્યારે બગાસા અટક્યા. હવે નિર્ણય સેવક તરીકે કેવી રીતે લેવો? પોતાનું કર્તવ્ય ચુકાયને અને આ બાજુએ. એટલે સેવક ધર્મ અત્યંત કઠણ છે. એને કેવી રીતે નિભાવવો? સેવાને કેવી રીતે નિભાવવી? બહુ જ નાજુક બાબત છે, અત્યંત કઠણ છે. અને એટલે ભરતજી નિર્ણય લીધા સિવાય એટલું જ કહી દીધું કે હું આમાં નિર્ણય કરી શકતો નથી, પણ આ સેવાનો ધર્મ એ અત્યંત કઠણમાં કઠણ છે. દેખી ભરત ગતિ. ભરતજીની માનસિક દશા જોઈને, સ્થિતિ જોઈને, સુની મૃદુબાની, અને પછી વિવેક સાથે બિલકુલ નમ્રતાથી વાત કરવાની. એમને મેં આપણે વ્યવહારની અંદર નમ્રતાથી વાત કરવી હોય ને તો પેલું ટ્યુશન રાખવું પડે કે નમ્રતા કોને કહેવાય. અકડાઈ તો હોય જ બધાની પાસે, પણ વિવેક થી વાત કરવા માટે ટ્યુશન રાખવા પડે. કે વિવેક કોને કહેવાય એની સૌથી પહેલા એની વ્યાખ્યા શીખવાડવી પડે કે આને વિવેક કહેવાય. અને વિવેક ની મૂર્તિ જોઈ હોય અને જોઈ હોય એને ખબર પડે. ભરતજીના ચરિત્રને જયારે વર્ણન કથા કરે ત્યારે શાસ્ત્રીજી, કૃષ્ણંકર શાસ્ત્રીજી, એમની આટલી વિદ્વત્તા, આટલી ઊંચાઈ, એક આગવું વ્યક્તિત્વ છતાંય વિવેક અને વિનય જોયો હોય ને તો એમ લાગે કે આ આટલી મોટી વ્યક્તિમાં આવો વિનય છે. તો એ વિનયની જે મૂર્તિમાં એની અંદર અહીંયા ભરતજીને પણ જો વિચારીએ તો દેખી ભરત ગતિ. ભરતજીના આ વ્યવહારની ગતિને જોઈને અને એની સાથે સાથે એમની જે કોમળ નમ્રતાની જે વાણી છે એને એને સાંભળીને વ્યવહાર જોઈ, વાણીને સાંભળીને બધા સેવકો ચૂપ થઈ ગયા છે. બધા સેવકો કે આપણે સેવક છીએ છતાં આપણામાં આ અક્કલ તો ક્યારેય જોઈ નથી. અને ભરતજી જેવા, ભરતજી જે અત્યારે રાજપુત્ર છે, રાજકુમાર છે, અત્યારે રાજાના સર્વસ્વ એ છે, છતાંય આ વિવેક ને વિનય અમારામાં ક્યારે આવશે એમ કરીને ગ્લાની